તારીખ 20/1/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 261
સ્વીકારથી નિધનો વિવેક થાય તો જીવને પોતાનું નિજ સ્વરૂપ સમજાય. પોતાનું સ્વરૂપ સમજવાથી જે પોતાનું સ્વરૂપ નથી એવા કર્મજનક પર્યાયમાં અહંભાવ કર્યો છે માટે ભૂલો છે. એ જીવને પોતાનું સ્વરૂપ સમજવા દેતો નથી કે જ્ઞાનમાં આવવા દેતો નથી. અને જ્યાં પોતે જીવો નથી ત્યાં પોતાપણું કરીને જીવની ભ્રમણા થી પરિભ્રમણ કરાવે છે. શ્રી જ્ઞાની પુરુષોએ જે મોટો પેરેગ્રાફ છે એ 6 પદના ફળ સ્વરૂપ સ્વાનુભવ આત્મજ્ઞાન કેવી રીતે થાય, કેવો અનુભવ થાય એ વિષય ઉપર સ્પષ્ટ પ્રકાશ આપ કર્યો છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા 6 પદ અત્ર સંક્ષેપમાં જણાવ્યા છે. સમ્યક મુક્તિગામી જીવને સહજ વિચાર માટે સ્વપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તારથી તેનો આત્મામાં વિવેક થવા યોગ્ય છે. શું કહે છે? જે જીવની મુક્તિ નજીક છે એટલે યોગ્યતાવાન છે, પાત્રતાવાન છે, એને તરત જ માન્ય થવા યોગ છે. સહજ વિચારમાં એટલે સહેજે સહેજે વગર તકલીફે મુશ્કેલી વગર તે સમજાવવા યોગ્ય છે. એટલે કે જેનો દર્શન મંદ થયો છે, પાત્રતા ન થયો છે, જેનો દર્શન મંદ થયો છે એને સહેજે સમજાય એવું છે, એટલે સહેજે એનો સ્વીકાર થાય એવું છે કે વાત તો આત્માના કલ્યાણની બરાબર ચાલી છે. એનો નિશ્ચય પણ પોતે કરે છે, નિર્ધાર કરે છે અને ચારે પડખેથી એ 6 પદનો વિસ્તાર થાય છે અને આત્મામાં ઘણો વિચાર ઉત્પન્ન થાય છે એના પડખાનો, અને એનો વિવેક હે ઉપાધે થી બરાબર વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહરહિત છે. એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. ભગવાને પણ આ 6 પદને નિશંકપણે નિરૂપણ કરેલા છે. એટલા માટે વાત કરે છે કે પોતાને કોઈ પૂર્વભાવમાં ભગવાનની વાણીમાં વિષય સાંભળવા મળ્યા હોય. એટલે ભૂતકાળમાં પરમ પુરુષે આ 6 પદનું નિરૂપણ કર્યું છે અને તે અત્યંત સંદેહ રહિત છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવા અર્થે ઘણો છે. એનો સરવાળો ક્યાં આવે છે કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ સમજવા માટેની વાત છે. એ નથી સમજ્યો ત્યાં સુધી, પોતાનું સ્વરૂપ જીવ જ્યાં સુધી નથી સમજ્યો તો અનાદિથી સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહં ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. અસ્તિથી સ્વરૂપ સમજવાની વાત કરી, નાસ્તિથી જે અહંભાવ ઉત્પન્ન થયો છે, સ્વપ્નમાં અહંભાવ ઉત્પન્ન થયો એવી રીતે આજે અહીંયા જાગૃત દશામાં અહંભાવ છે. જ્ઞાનીને આખું જગત સ્વપ્ન સમાન છે અથવા સ્વપ્ન સમાન લીધું. એમ કેમ કીધું કે કોઈ ભૂખ્યા માણસે સ્વપ્નમાં સુખડી ખાધી તો કઈ પેટનું ભરણ, ઊંટાનું કલાક બે કલાક ઊંઘાવી એટલે ભૂખ વધી. સ્વપ્નમાં તો મિષ્ટાન ખાઈને પાણી પીધું ઉડકાટ લીધો, હાશ ભૂખો સૂતો હતો એટલે સ્વપ્ન પણ એવું જ આવ્યું કે મને ખાવાનું મળ્યું. જાગ્યો ત્યારે ખાલી હતો. સ્વપ્નની સુખડીથી ભૂખ માંગતી નથી. એમ આ સંયોગો ગમે એટલા સારા માનીએ એવા આવે, કેવા સારા માનીએ એવા, આત્મામાં કઈ આવતું નથી. પોતાના અનંત ગુણથી સમૃદ્ધ એવો આ પદાર્થ ભરપૂર પોતાની આત્મસંપત્તિથી દૈવી સંપત્તિથી ભરચક ભરેલો છે. એમાં એક અંશ કોઈ પણ ફોરેન એલિમેન્ટ રહેવાની અવકાશ નથી, જગ્યા નથી, કોઈ સ્કોપ જ નથી. મૂળ પદાર્થ એવો છે. એટલે જે સંયોગો આવે છે બહારના બહાર લે છે, સંયોગો જાય છે તો બહાર જ જાય છે, આવે છે પણ બહાર જ રહે છે. સ્વરૂપનો વિશે કઈ આવતો નથી. એટલે આવવાનો સંતોષ કોઈને પૂરો થતો નથી, કોઈને પૂરી તૃપ્તિ થતી નથી. કેમ કે આવે તો થાય ને તૃપ્તિ, તો એ પરિસ્થિતિમાં જીવ અતૃપ્ત દશામાં તૃપ્તિ અર્થે પ્રયત્ન કરે છે પણ રસ્તો જેડે નહીં ત્યાં સુધી ખોટા ખોટા રસ્તા પકડે છે. એ સ્વપ્ન દશામાં જીવને અહંભાવ ઉત્પન્ન થયો કે હું ફલાણો માણસ થયો, સંયોગો ઉપર મમત્વ કર્યો કે આ બધું મારું છે. એનો નાશ થવાને અર્થે એવા પ્રકારના ભાવો છોડાવવા માટે આ છ પદની જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશે છે. સુભાષભાઈને સંયોગો પ્રતિકૂળ હતા, કૃપાલદેવે ક્યારે ઊંડી ન મોકલી મુંબઈથી, એને મારે બહુ તકલીફ છે, આ 2-5 હજાર મોકલું છું, તમે તમારા ધર્મ ધ્યાન કરો આરામથી, વિકલ્પ કરતા નહીં સંયોગોનો. વાત્સલ્ય કઈ થોડું નહોતું, વાત્સલ્ય ઘણું હતું, પોતે કમાયેલા હતા મુંબઈમાં. તો કે આ જે તમને ઉદય આવ્યો છે એ તમારા આત્મકલ્યાણ અર્થે આવ્યો છે. તમારા આત્મકલ્યાણ અર્થે જે ઉદય આવ્યો હોય એને અમે કેમ મટાડીએ, અને તમારું અકલ્યાણ કેમ ઈચ્છીએ? તમને કુટુંબ પ્રત્યેનો અહંભાવ મમત્વ ભાવ છે કે આ કુટુંબીઓનું ભરણ પોષણ કરી શકતો નથી. એ ભરણ પોષણ કેમ કે એમાં તો રોટલા ખાવામાં તકલીફ હતી, ત્યાં કોઈ લક્ઝરી તો સાયલામાં હતી ને. તો કે તમારા કુટુંબ પ્રત્યે તમે નિસ્નેહ થાવ એવી ગાંડી શિખામણ લોકો કેવી. લોકમાં તો કુટુંબ પ્રેમ એ એક સારી વસ્તુ ગણાય છે. આ કુટુંબમાં પ્રેમ અરસપરસ બહુ સારો. નાનીની દ્રષ્ટિ બીજી છે કે કુટુંબ પ્રેમ નથી, કુટુંબ પ્રત્યે મમત્વપણાનો મોહ છે, અને એ મોહ છે એ આત્માનું અકલ્યાણ કરે છે. એટલે મોહનો નાશ કરાવવા માટે એ પ્રયોગ ચાલતો હતો, એમનો ટ્રીટમેન્ટ આપતા હતા. અને તમે તમારી લાગણી ઓછી થાય મમત્વની અને કઈ બીજી તકલીફ ઉભી થાય તો જોઈ લેશો. અત્યારે તો અમે જેમ કહીએ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. અને જેને જીવનો મોહ છોડાવો છે એ વાત એટલી બધી સહેલી નથી. એક વાર તો જીવને પરીક્ષામાંથી પસાર થવું પડે છે. જ્ઞાનીઓ તાવે છે એને કે ક્યાં સુધી આ મોહ છોડવા તૈયાર છે કે નથી. ખરો વખત આવશે ત્યારે ખબર પડશે. એટલે એ મમત્વ ભાવ ને અહમ ભાવ જેની મીઠાશ મોહને વશ સંસારમાં ઘણી જીવને આવે છે, જ્ઞાની નિર્દય થઈને એને છોડાવે છે. કેવા થઈને? નિર્દય થઈને. શાસ્ત્રમાં એવા શબ્દો આવે છે. સમયસારમાં છે 126મો શ્લોક છે. જે રાગ તને મીઠો લાગ્યો છે એ રાગને દારૂણ પણ વિદારણ કરે કરવો. દારૂણ વિદારણ નિર્દય થઈને એને કાપવો છે. કેવો? એમાં દયા નથી રાખતા. અંતર દારૂણ દારણ એનો કેવો સંસ્કાર શ્લોક છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું પદ છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે એવા ભાવ કરે જ્ઞાનમાં લઈને તો સહજ માત્રમાં તે જાગૃત થાય સ્વરૂપ ને વિશે અને સમ્યક દર્શન ને પ્રાપ્ત થાય. સહજ માત્રમાં જાગૃત થઈને સમ્યક દર્શન ને પ્રાપ્ત થાય. વાત આટલી છે. મૂળથી ભ્રાંતિને લીધે શરીર આદિ અનેક સંયોગો એમાં હું એવો છું, હું શરીર વાળો, હું ફલાણા સંયોગ વાળો 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 એ જે છે એ માન્યતાના થર જામેલા છે. એને જ્ઞાનીના વચનો નું રસાયણ છે એ બધો કાટ ઉખેડી નાખે છે. જામેલું બધું કાઢી નાખે છે અને જીવ પોતાના સ્વરૂપને વિશે જાગૃત થઈ સમ્યક દર્શન ને પ્રાપ્ત થાય. સમ્યક દર્શન ને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષ ને પામે. અને જે સમ્યક દર્શન ને પામે તે મોક્ષ ને પામે પામે ને પામે છે. અત્યારે પંચમારો છે માટે અહીંથી મોક્ષ નથી એ સિદ્ધાંત પોતાને ખબર હોવા છતાં મોક્ષ પામવાની વાત માટે વાતે કરે છે જ્ઞાનીઓ. એમને પછી મોક્ષ હાથ મેટમાં દેખાય છે. અનંત કાળમાં એક બે ચાર ભાવ એનો કોઈ ગણતરી નથી. બહુ નગણ્ય વાત છે.
રિઝર્વેશન કન્ફર્મ થઈ જાય છે
પછી આપણે સિસ્ટમ દ્વારા રિઝર્વેશન ને હોય છે પછી દોડા દોડી કરીએ છીએ. બોર્ડિંગ કાર્ડ હાથમાં આવી ગયા પછી કોઈ દોડીને સીડી ચડવા જાય છે એરોપ્લેનને આરામથી નિરાતે ડોલતા ડોલતા ભલે જાય કાંઈ વાંધો નહીં જરાય ઉતાવળ નથી થતી. સીમિત દર્શન પ્રાપ્ત થાય એટલે આત્માની શ્રદ્ધા થઈ કે આત્માનો અનુભવ થયો? શ્રદ્ધા પણ થઈ, અનુભવ પણ થયો, અને સ્વરૂપ ધ્યાન રૂપી આત્મચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર પણ થયું, આત્માનો આનંદ પણ, સુખ શાંતિ પણ થઈ. બધું એક જ સમયમાં થાય છે. સમ્યક દર્શન થાય ત્યારે સ્વાનુભવ, સ્વરૂપ નિંતા, સ્વરૂપાનંદ બધું એક જ સમયમાં થાય છે, બીજો સમય નથી એમાં. પછી વાત કોઈ વખત આનંદથી જ્ઞાની કરે, કોઈ દર્શનથી વાત કરે, કોઈ જ્ઞાનથી વાત કરે, સ્વસંવેદનથી, કોઈ ધ્યાનથી વાત કરે, એ જુદા જુદા ગુણની પર્યાયોથી વાત કરે છે. પણ ત્યાં તો બધી અનંત ગુણની પર્યાય એક સાથે જ છે. અનંતે અનંત ગુણની પર્યાય એક સાથે છે એટલે વાત કરવામાં ક્રમ પડે. કોઈ વખત કોઈ ગુણ થી વાત કરે, કોઈ વખત કોઈ ગુણ ની પર્યાય થી વાત કરે, કોઈ વખત કોઈ ગુણ ની પર્યાય થી વાત કરે. પછી સહજ છે અને પુરુષાર્થ પણ સહજ છે. પુરુષાર્થ નથી એમ નથી, પણ એ સહજ પુરુષાર્થ નું સ્વરૂપ છે. એ પ્રકારનો પુરુષાર્થ પણ ગ્રીય ગુણની પર્યાય છે એટલે એ પણ સમ્યક થઈ છે. એટલે એનું પોતાનું કામ એનું ચાલુ છે. દરેક ગુણ પોતાના પ્રયોજનભૂત કાર્યને સાધતો પરિણમી રહ્યો છે એટલે જ્ઞાની નિશ્ચિત છે. બીજું, નવ તત્વની શ્રદ્ધામાં પોતાના મોક્ષની શ્રદ્ધા પણ એ થઈ ગઈ. મોક્ષ કેવો છે એવી પણ શ્રદ્ધા થઈ, અને મારો મોક્ષ હવે અલ્પકાળમાં છે એવી પણ શ્રદ્ધા થઈ. તો કહેશે હવે એ નમસ્કાર વચનમાં એ તો વાત કરવાના છે હજી બહુ જોરથી. શું એટલે પછી નિશ્ચિત છે. બીજું શું છે કે જે સ્વરૂપ નો અનુભવ થયો એ સ્વરૂપ મોક્ષ ની પર્યાય થી અનંત ગુણ સમૃદ્ધ છે. કેટલો? અનંત ગુણ સમૃદ્ધ છે. મોક્ષ ની પર્યાય અનંતમાં ભાગે છે એની પાસે, સ્વરૂપ પાસે. કેમ કે એ અનંત પર્યાય સ્વરૂપમાંથી પ્રવાહ પાવાને છે, અને તો સ્વરૂપ એવું ને એવું જ રહેવાનું છે. અનંત કાળે અનંત પર્યાય મોક્ષ ને થયા પછી સ્વરૂપ એવું ને એવું ઇન્ટેક્ટ છે. એટલી મોટી સંપત્તિનો પોતે ધણી છે એવો અનુભવ થયા પછી એ સંપત્તિ નો ઉપયોગ, એનું વાપરવું જલ્દી જલ્દી થાય એવી અધરપત, અધીરજ થતી નથી. કોઈને 213 પત્રમાં કૃપાલ દિવ્ય જ્ઞાનીની બહુ મોટી કેપેસિટી બતાવી છે પચાવવાની. આપણે નથી કહેતા ભાઈ આ માણસ પૈસા પચાવી જાણે છે, એનો અર્થ શું કે દેખાડો કરતો નથી, વાપરી વાપરીને બતાવતો નથી. જો મેં આમ લીધું, મેં આમ લીધું, મેં આમ વસાયું, મેં આમ કર્યું. એક જમાનો એવો હતો લોકોને કઈ ગમે એટલી સંપત્તિ થાય તો એ જ ખબર ન પડે, કપડું હાંધીને પોતાની મળે પહેરી લે ફાટું હોય. એમ સમ્યક દર્શનમાં અનંત અનંત દૈવી ગુણોની સંપત્તિનો ધણી એ સમ્યક દર્શન એને પચાવી જાય છે સંપત્તિને. બારમાં કાંઈ ખબર જ ન પડે કે આને કેટલું મળી ગયું છે. એ તો બીજા માણસ, સાદા સાધારણ માણસની જેમ જ રહીએ. એટલે એવી જે કેપેસિટી છે વસ્તુને પચાવવાની, એ સમ્યક દર્શનની તાકાત છે. એટલે મોક્ષ માટે અધીરજ થાય એવું બનતું નથી. કેમ કે એથી અનંત ગુણ સ્વરૂપ તો મારું છે, હવે એક સમયની મોક્ષ પર્યાયની અપેક્ષા સ્વરૂપને ક્યાં છે, એટલે મને ક્યાં છે? ભાન થાય સ્વભાવ પરિણામી છે. જ્યારથી ભાન થાય કે હું આવો, એટલે ઓટોમેટિક વૈજ્ઞાનિક રીતે સ્વભાવ પરિણામ શરૂ થાય, ડેવલપ થાય, પૂરા થાય. સાયન્સ છે એનું, પરિણામ નું સાયન્સ છે. એટલે એમાં કોઈ અધીરજ થવાનો સવાલ નથી રહેતો. હા, એ લખ્યું છે ને, કેપેસિટીમાં બધા શબ્દ જ વાપર્યા છે. ત્રિલોકના નાથ વશ કર્યા છે, એટલે દ્રષ્ટિએ કબજો કરી લીધો છે એના ઉપર. છતાં જે ઉન્નત થયા નથી, ઉન્નત થતા નથી. એટલે વારંવાર નમસ્કાર કરવાનું મન થઈ જાય છે. અમે એવા સમય દર્શન પ્રાપ્ત સંજીવને તો અમે નમસ્કાર કરીએ છીએ. કેટલી જબરદસ્ત કેપેસિટી છે એ પર્યાયને. એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષને નમસ્કાર કરીએ છીએ.
નામ રૂપે સ્મરણ,
નામ લઈને સ્મરણ કરીએ છીએ. એટલે શું, અમે અમારા ગુરુનું નામ છુપાવવા માંગતા નથી. કોની પાસેથી અમને આ જ્ઞાન મળ્યું એ નામ લઈને અમે તો નમસ્કાર કરશું. એમાં કોઈને એવું લાગે કદાચ કેમ પોતાના ગુરુનું નામ વારંવાર લઈએ છે, તો વ્યક્તિ પૂજા જેવું થશે. અને જૈન દર્શનમાં તો ગુણ પૂજા છે, વ્યક્તિ પૂજા નથી. આમાં તો વિવાદ ચાલે છે પંડિતોમાં, બધા વિદ્વાનોમાં. ભાઈ, જે વ્યક્તિ ગુણવાન હોય એની પૂજા એ ગુણ પૂજા છે, વ્યક્તિ પૂજા નથી. પ્રગટ થોડા થાય છે, હોય શકે નહી.
આજે
દિગંબર સમાજમાં વેલ્યુડ માણસો છે, શાસ્ત્રો સારી રીતે જાણેલા. સમ્યક દર્શનની પૂજા કરે, દસ લક્ષણી પર્વમાં સમ્યક દર્શનની પૂજા થાય છે, સમ્યક જ્ઞાનની પૂજા થાય છે, સમ્યક ચારિત્રની પૂજા થાય છે, રત્નત્રયની પૂજા જેને કહેવાય છે. છેલ્લા ત્રણ દિવસ પણ જો કોઈ સમ્યક દ્રષ્ટિની પૂજા કરી હોય તો તોફાન થાય, કરાય જ નહીં. ભાઈ, સમ્યક દ્રષ્ટિ વિના સમ્યક દર્શન ક્યાંય જોવા મળે છે તમને? એટલું અધર ક્યાંય તો છે ને.
સમ્યક દર્શન ની પૂજા કરે એટલે કોની પૂજા કરે?
આશ્ચર્ય છે. એને પૂછો તો પછી તમે કોની પૂજા કરો છો? સમય દર્શન ક્યાં હતું જેને તમે પૂજા કરી? સમય દ્રષ્ટિ નું હતું કે કઈ કઈ કઈક અંતર જ આકાશમાં હતું કઈક? એવી વિચિત્ર પરિસ્થિતિ છે.
સમયસર ની એક ગાથામાં કેવળ જ્ઞાન ભગવાન ની સ્તુતિ કરે છે તો કેવળ જ્ઞાન ની સ્તુતિ થાય છે એમ કહીને ભગવાન ની સ્તુતિ કરી છે, એ જ કેવળ જ્ઞાન ની સ્તુતિ જેવું કઈક આવે છે.
તીર્થંકરની સ્તુતિની વાત છે. જે પોતાની પોતે અનુભવ કર્યો એ તીર્થંકરની સ્તુતિ છે. જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવ અધિક જાણે આત્મને, એ ગાથા. પરમાત્મા પ્રકાર કાર્તિકે અનુપ્રેક્ષા, કાર્તિકે અનુપ્રેક્ષામાં છે. શું કે છે? સમ્યક દર્શન ને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષ ને પામે. કોઈ વિનાશી અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન થાય. શું? કોઈ વિનાશી અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન થાય તે વિચારે સ્વરૂપને વિશે શુદ્ધપણું સંપૂર્ણપણું અવિનાશીપણું અત્યંત આનંદપણું અંતર રહે તેવા અનુભવમાં આવે છે. આ અનુભવ લીધો સમ્યક દર્શનની સાથે અનુભવ શું થાય છે એ વાત પોતે કરી કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે શું થાય કે કોઈ વિનાશી ભાવ એટલે ઉત્પાદ દેવાળો ભાવ કોઈ પણ જ્ઞાન મોક્ષમ હોય તો તે પણ અશુદ્ધ રાગાદી ભાવ કોઈ અન્ય પદાર્થનો પર્યાય તેને વિષયને હર્ષ શોક કે એવું કાંઈ ઉત્પન્ન થતું નથી એ તો મારાથી ભિન્ન છે બધું એના સંયોગથી મને કંઈ લેવા દેવા છે નહીં મને કંઈ ફરક પડતો નથી અને તે વિચારે એટલે અસંગ સ્વરૂપના વિચારે સ્વરૂપને વિશે શુદ્ધપણું અનુભવાય સ્વરૂપને વિશે સંપૂર્ણપણું અનુભવાય અવિનાશીપણું અનુભવાય શાશ્વતપણું અત્યંત આનંદપણું આત્માનો આનંદ પ્રગટ થઈને અનુભવ થાય અંતરહિત એટલે જરાય આકરો પીડ્યા વિના અભેદ ભાવે પોતાના અનુભવમાં આવે છે. આવો એક આત્માનો અનુભવ સ્પષ્ટપણે પ્રગટ થાય છે સમ્યક દર્શન થાય ત્યારે. હવે એ સમ્યક દર્શનની સાથે જે અનુભવ આવ્યો એ જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન રૂપે આવ્યો તો એ પર્યાય ભલે એક સેકન્ડથી ઓછા ભાવમાં ઉત્પન્ન થઈને વ્યય થાય છે ત્રણ કાળનું માપ કાઢે છે કે મારું સ્વરૂપ અનાદિ આનંદ છે. જે સ્વરૂપને સ્પર્શીને ઉત્પન્ન થયેલી પર્યાય છે તો એ સ્વરૂપ છે એ સર્વજ્ઞ સ્વભાવી સ્વરૂપ છે. કેવું છે? સર્વજ્ઞ સ્વભાવી જે સ્વરૂપ છે એને સ્પર્શીને ઉત્પન્ન થયેલો સ્વાનુભવ સમ્યક દર્શનના કાળમાં જેમ સર્વજ્ઞ ત્રણ કાળને જાણે છે એમાં અનુભવી જે પોતાના સ્વરૂપના ત્રણેય કાળને જાણે છે કે હું ત્રિકાળ શાશ્વત છું સંપૂર્ણપણું જાણે છે અવિનાશીપણું જાણે છે આનંદનો અનુભવ જાણે છે અભેદ ભાવે આ બધો અનુભવ થાય છે. એટલી બધી શક્તિ છે અને એ સર્વજ્ઞ દશા પ્રગટ થયા વિના રહેશે નહીં. એવા અનુભવીને સર્વજ્ઞ દશા પ્રગટ થયા વિના રહેશે નહીં. આત્મ સાક્ષાત્કાર છે. શું છે? અનુભવ છે તે આત્મ સાક્ષાત્કાર છે એટલે પ્રત્યક્ષ સ્વરૂપ જે છે આત્માનું એને પ્રત્યક્ષ જ્ઞાને પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ જ્ઞાને અનુભવ કર્યો પછી કેવી રીતે ન ટેલી થાય એ મારો પ્રશ્ન છે. ટેલી કેવી રીતે થાય છે તમારો પ્રશ્ન છે પણ પછી કેવી રીતે ટેલી ન થાય એ કયો? જેમ કે હું ને તમે સામે સામે બેઠા છે તમે મને કઈ પૂછો છો? હું કે હું તમને પૂછું છું, આપણે વાતચીત કરીએ છીએ. હવે એમાં શું ટેલી કરવું છે? તમે છોક નહીં, મારી સામે તમે બેસીને વાત કરો છો, એમાં તો હજી 2 ફૂટનું અંતર છે. પણ ઇન્દ્રિય પ્રત્યક્ષમાં પણ કઈ ટેલી કરવાનું બાકી રહે છે? આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે પરોક્ષ જ્ઞાન છે, આવરણ વાળું જ્ઞાન છે. અતિન્દ્રિય નિરાવરણ પ્રત્યક્ષ નિર્મળ જ્ઞાન છે, જે સ્વરૂપમાં વ્યાપ્ય વ્યાપક ભાવે પ્રસરીને વ્યાપીને પ્રત્યક્ષ થઈને, પ્રત્યક્ષ સ્વરૂપ જે પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ એને સાથે અનુભવ કરે છે. સાકરનો બાંગડો મોઢામાં મૂકો, પછી સ્વાદ કોકને પૂછવા જાઉં છું કે સાકર કેવી ગળી લાગે, સાકર જેને નથી ચાખે એવા માણસને આપણે આ સાકર મોઢામાં મૂકીએ અને એના સ્વાદનું જ્ઞાન કરો, ત્યારે એને એ જ્ઞાન માટે કોઈ પુસ્તક વાંચવું પડે, કોઈને પૂછવા જવું પડે કે સાકર કેવી ગળી લાગે. આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે પરોક્ષ જ્ઞાનની આટલી મજબૂત સ્થિતિ છે. તો અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન જેનો વિષય સર્વજ્ઞ સ્વભાવ, જેનો વિષય સર્વજ્ઞ સ્વભાવ છે, એમાં અભેદ થઈને અંતરરહિત શબ્દ વાપરે છે. એક એક શબ્દની અંદર અનુભવ છે, અંતરરહિત પણ અનુભવાય છે. અંતર્ય તો હજી એમાં તમને શંકા પડે, અંતરહિત પણ એટલે સ્વરૂપ પોતે અને અનુભવ કરનાર પોતે અભેદ ભાવ થઈ ગયો, એટલે તો ત્યાં વિકલ્પ નથી. એ અનુભવને નિર્વિકલ્પ અનુભવ કહેવાનો, નિર્વિકલ્પ અનુભવ કરો કહેવાનું કારણ એ છે કે ત્યાં વિકલ્પ નથી. જ્ઞાન અને સ્વરૂપ એ વચ્ચે વિકલ્પનો અંશ, રાગનો અંશ, ફોરેન એલિમેન્ટ યુક્તિ ત્યાં વચ્ચે નથી, એકાકાર છે. એટલે કોઈ એમાં શંકા અનુભવ થાય અને શંકા પડતી નથી. સમયસારની 206 ગાથા છે નિર્જર અધિકારની, એમાં જ્ઞાનીના અનુભવના વર્ણવા છે કે જેટલું આ સ્વસંવેદન જ્ઞાન છે એટલો જ સત્ય આત્મા છે, એટલું જ સત્ય કલ્યાણ છે, એટલો જ આત્મા અનુભવની અનુભવ કરવાને યોગ્ય છે કે જેનો અનુભવ થતા તને તૃપ્તિ થશે, જે અનાદિથી નથી થયેલી એવા તારા અતૃપ્ત આત્માને તૃપ્તિ થશે, સંતોષ થશે, અને કોઈ વચનાતીત આનંદનો તને અનુભવ થશે કે જેથી તારે કોઈને કઈ પૂછવું નહીં પડે. માન જ્ઞાન પ્રાક્ષી તો બીજાને પૂછીશ નહીં પછી કોઈ. હવે બીજું ઘણા પડખા છે આને અનુભવ, કેટલાય પડખા છે. એક પડખો એવો છે કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે, સહજાત્મક સ્વરૂપ છે, એ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. કેવું છે? સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. એટલે એનો અનુભવ થાય ત્યારે કોઈ શાસ્ત્રો વાંચ્યા વિના ગમે એવા ઉદયમાં ગમે એવા સમસ્યાનું સમાધાન એને આવે છે અંદરથી. એટલે એ સ્વાનુભવનો જે ચમત્કાર છે એનો કોઈ આંખ મૂકે કહ્યું નથી. એવો મોટો ચમત્કાર છે કે જેનો કોઈ માનમાં
કહી શકાય,
કઈ ટર્મમાં એને એની કિંમત આપવી, આંખ મૂકવું એટલે કઈ ટર્મમાં એને કિંમત આપવી, કોઈ એની ટર્મ મળતી નથી. અનુપમ વસ્તુ એટલે અનુપમ, અનુપમ કહ્યું છે.
રાગ અને દ્વેષ એનો એકદમ ક્ષય થાય પછી આનો અનુભવ થાય એવું ખરું કે ના? દેટ ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા.
ક્રાઇટેરિયા નથી, કેમ કે જ્ઞાનીને પ્રત્યક્ષ જોવામાં આવે છે. રાગ દ્વેષ જ્ઞાન દશા થતા અનંતાનું બુદ્ધિ ના જાય, ચોથા ગુણ સ્થાને અનંતાનું બુદ્ધિ ના જાય. પ્રત્યાખ્યાન વર્ણે, અપ્રત્યાખ્યાન કરણે અને સંજલન, એ ત્રણ પ્રકાર ઉભા રહીએ.
અને બીજું તો આ જો અનુભવ થયો એમ તમને એક અલગ પદ, જે અત્યારે આપણે એક પદાર્થ આપણે ખાલી આ જ્ઞાન જ જોઈએ છીએ, પછી તમને એક બીજો પદાર્થ છે, જેમ કીધું ને કે આત્મા એક પદાર્થ છે, એનો તરત ખ્યાલ પડી જાય.
અહીંયાથી વેદાય છે,
તમે કીધું ને કેમ ખબર પડે
એની મુજબ બી વેદાય છે.
એમની
સાથે આપણને એમ ખબર પડે કે ધીસ ઇઝ અ સબસ્ટન્સ, સેપરેટ
સબસ્ટન્સ તો છે
જળની કમ્પેરિઝનમાં,
પણ પ્રત્યક્ષ હું તમને આખથી પ્રત્યક્ષ જોઉં છું, તેના કરતા હું મારા આત્માનો પ્રત્યક્ષ પણ વધારે છે મને, કેમ કે તમારું પ્રત્યક્ષ પણ મારા પરોક્ષ જ્ઞાનમાં છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે. આખથી હું તમને જોઉં છું ત્યારે મારું પ્રત્યક્ષ પણ મારા અભેદ વેદનથી છે મને.
આત્માનો ગુણ ક્યાં, તો એનો અત્યારે આપણને અનુભવ તો કે આંખથી મને દેખાય છે, એટલે ઈ એક અમુક એક ઇન્દ્રિય માધ્યમ આપણને દેખાય છે, પણ ઈન રિયાલિટીમાં એક ટોટલ સબસ્ટન્સ જ એવો છે કે એને બધું દેખાય.
પોતાનું પોતાપણે પાછો પોતાપણે અનુભવ અનુભવાય છે ને, એટલી બહુ મોટી વાત છે. એક વાત સાંભળેલી, ગુરુદેવે બહુ શરૂઆતમાં કંઈક પરીક્ષા કરેલી, વાત એમ થઈ કે ભાઈ ગુરુદેવના જે નજીકના બે ચાર જણા હતા એમાંથી કોઈ કહ્યું કે આ બેનને તો આત્મજ્ઞાન થયું છે, આપની કૃપા થઈ આપણો પરિચય થયો પછી આત્મજ્ઞાન થયું છે. તો કે લઈ આવજો, આપણે જરા વાત કરશું, પૂછશું. એ બહુ શાસ્ત્ર જ્ઞાન એમને નહીં થયેલું, મેં સરસ સરળમાં અનુભવ કરી લીધેલો, એટલે એમણે શાસ્ત્ર આપી ગુરુદેવે પરીક્ષા કરી કે આ શાસ્ત્રની ગાથા છે એનો અર્થ કરો. આ ભાઈ મારી પાસે આવ્યા હતા એમ કહેતા હતા કે તમને જ્ઞાન થયું છે, તો આને આખા ગાથાનો અર્થ કરો. કે એટલે બેનશ્રી ઓફર રિજેક્ટ કરી, કેટલી હિંમત છે. એમનો ગુરુ છે, એમનો ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિ છે, પણ પરીક્ષાના કાળમાં ગુરુ શિષ્ય કઈ નહીં. શાસ્ત્ર પાછું આપી દીધું, શાસ્ત્રનો અર્થ આવડે માટે જ્ઞાન થયું છે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. કે શાસ્ત્રની ગાથાનો અર્થ આવડે તો જ્ઞાન થયું છે, ને ન આવડે તો જ્ઞાન નથી થયું એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. કે ધડાક દઈને જવાબ દીધો, ઉંમર કેટલી 18 વર્ષની? ફડાક દઈને જવાબ દઈ દીધો તો કે તો પછી જ્ઞાન થયું છે કેવી રીતે નક્કી થાય? કે તો કે આ પ્રત્યક્ષ વેદાય છે, કે એ જ્ઞાન થયું છે, કે એ જ્ઞાન થયું છે. કે જાઓ બરાબર જાઓ એમ છે. અવળો પ્રશ્ન હું તો એકડો ઘૂંટાવે કોઈ વાર તો કઈ જે પોતાની મેળે પોતાથી સમજ્યો છે એને કોઈ મુશ્કેલી નથી. શું પણ કઈ પણ કૃત્રિમતા થાય તો તરત પકડાઈ જાય. શું જુદી જ વસ્તુ છે. અમૃતચંદ્રાચાર્ય લખ્યું છે, માન જ્ઞાન પ્રાક્ષે, તારે બીજાને પૂછવું નહીં પડે. બેંગ્લોર મનમાં વાત થઈ,
ઘણા વિશે ભ્રાંતિ બી થાય છે ને,
એને નિશંકતા ન આવે. જેને ભ્રાંતિ થાય છે ને એને નિશંકતા હોય નહીં અંદરમાં.
એટલે પ્રશ્નો હજે આવ્યા કરે કે આપણે કીધું કે સર્વાંગ સમાધાન રૂપ છે એવું એને ન સમજાય.
સર્ટિફિકેટની જરૂર પડે કે આ બરોબર છે કે
નહીં. એ બીજાને સાથે ટેલી કરવાનો પ્રયત્ન કરે એમાં જ ખ્યાલ આવી જાય કે આ એને પોતાની નિશંકતા નથી.
ભૂલેલો છે,
પછી સ્થિતિ ડામાડોળ હોય જાય. સ્વરૂપને વિશે જ શુદ્ધપણો, સંપૂર્ણ શુદ્ધપણો, સ્વરૂપ સ્વભાવથી સંપૂર્ણપણો, કાળથી અવિનાશીપણો, અત્યંત આનંદપણ, અંતરહિત અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાની અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. ફરીને આટલા શબ્દો વાપર્યા પાછા એમાં કે જે વિભાવ ભાવો છે, જગ્યા નથી બધા રાગ દ્વેષ અને ચારિત્રમો ચાલુ છે, એ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, બ્રહ્મણાથી ઐક્યતા થઈ હતી, તેથી કેવળ એટલે સંપૂર્ણપણે પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, જરાય શંકા પડે એવું નહીં, સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ. કોઈ પાછો અપરોક્ષ શબ્દ નાખ્યો એટલે ત્રણ વખત પ્રત્યક્ષ કીધું, તેને અનુભવ થાય છે. આટલી બધી જોરથી ત્રણ વખત પ્રત્યક્ષપણું કેવું છે, અત્યંત પ્રત્યક્ષપણું કેવું છે, એ અનુભવ કેટલો સોલિડ હશે. શું 710 માં એક વચન અમૃત લીધું છે કે આત્મા છે, આત્મા પ્રગટ છે, અત્યંત પ્રગટ છે, કેમ કે તે સ્વસંવેદનપણે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એ 710 માં પણ જે ટુકડા લીધા છે, મેં એક ટુકડાઓ પણ લીધો છે. વિલાસી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણ પ્રાપ્ત થતું નથી. પછી કોઈ સંયોગમાં આ ઠીક થયું એવું નથી, આ સારો સંયોગ થયો મને મળ્યું
એ
થતો નથી.
વિભવ કરી એટલે આ જે ક્ષણ ક્ષણ તમે વિચાર કરતા જાવ ને એ જે એક એક વિચાર આવે એ વિભવ કરી એટલે
ન પર્યાયના ભેદો અનેક છે. રાગ દ્વેષ મોહ રતિ અરતિ કરીને અનેક ભેદો છે, પણ એના કોમન ફેક્ટર ત્રણ છે. એક તો એમાં આકુલતા છે. વિભાવમાં શું છે? આકુલતા છે. બીજું મલિનતા છે એની અંદર. અને ત્રીજું પોતાના જ્ઞાન સ્વભાવ જ્ઞાનથી વિરુદ્ધપણું છે. વિરુદ્ધપણું છે એટલે એને વધ્યઘાતક સંબંધ છે. સ્વભાવને અને વિભાવને વધ્યઘાતક સંબંધ છે. જો વિભાવ બળવાન હોય તો સ્વભાવને ઘાતે એટલે ઉત્પન્ન ન થવા દે. એમ કે આનંદ છે એ મળે નહીં, આનંદ અનંત આનંદ હોવા છતાં અનુભવ ન થાય અને ઉત્પન્ન જ ન થવા દે. શાંતિ અનંતી ભરેલી છે, શાંતિ જ વેદે એટલે ઉલટી ફરિયા થાય. એમ એનું વિરુદ્ધ સ્વભાવ પણ છે. અને સ્વભાવ બળવાન થાય તો વિભાવને ઘાતે. એ બે વચ્ચે મૈત્રી નથી, દુશ્મનાવટ છે, વધ્યઘાતક સંબંધ છે.
એટલે આમ જે રીતે આત્માની જે રીતે આ પર્યાય છે, દેહ પર્યાય છે, એમ વિભાવ પર્યાય એટલે ઈ વોટ એક્ઝેક્ટલી વિભાવ પર્યાય?
આ છે ને આ જે શરીર છે વ્યંજન પર્યાય છે. પર્યાય બે પ્રકારની, એક ક્ષેત્ર અપેક્ષિત અને એક ભાવ અપેક્ષિત. એટલે જે મનુષ્ય આકારે અત્યારે આપણો આત્મા છે એને વિભાવ વ્યંજન પર્યાય કહે છે. અને રાગદ્વેષ મૂળના પરિણામ થાય છે એને શાસ્ત્ર ભાષામાં વિભાવ અર્થ પર્યાય કહે છે. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય એટલે ભાવ પર્યાય અને ક્ષેત્ર પર્યાય સાદી ભાષામાં એમ પર્યાયના બે પ્રકાર છે. સિદ્ધાંતમાં પછી જે આકૃતિ રહી વિદેહી દશામાં તે સ્વભાવ વ્યંજન પર્યાય છે, અને જે સિદ્ધ દશા છે તે સ્વભાવ અર્થ પર્યાય છે. ત્યાંથી નીચે બધે વિભાવ પર્યાયો છે. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય બંનેમાં વિભાવ છે.
એટલે ઈ જે આપણને પર્યાય એટલે એક 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 તમારું ક્ષણ ક્ષણ જે આવતું થયું એટલે ઈ ચોટતું ગયું. તો વિભાવ પર્યાય એટલે તમને એક એવા ભાવની પર્યાય ચોપતી ગઈ કોન્સ્ટન્ટલી
ચોપતી ગઈ એટલે
એટલે આત્માના પ્રદેશમાં ચોપતી ગયું. વિભાવ આજે પર્યાય કીધું જેમાં
શું છે? આત્મા એ પરમાણુ પરિણામશીલ પદાર્થ છે એટલે એનું સામર્થ્ય એમને રહીને અવસ્થા ઉત્પન્ન થાય વ્યય થાય, ઉત્પન્ન થાય વ્યય થાય, ઉત્પન્ન થાય વ્યય થાય એમ થયા જ કરે સ્વતઃ ઓટોમેટિક. હવે જે ઉત્પન્ન થાય છે એમાં બે ભેદ છે, એક સ્વભાવ ભાવ અને એક વિભાવ ભાવ. વિભાવ ભાવમાં આકુલતા, મલિનતા અને સ્વભાવથી વિરુદ્ધપણું આ ત્રણ ફેક્ટર છે. સ્વભાવ પર્યાયમાં નિરાકુળતા, પવિત્રતા અને અવિરુદ્ધપણું પોતે. એટલે આત્મા એને રિજેક્ટ ન કરે. તમારા વિભાવને તમારો આત્મા સ્વભાવવાન હોવાથી રિજેક્ટ નિષેધ કરશે, એનો તમને નિષેધ આવ્યા કરશે અંદરથી. સ્વભાવનો નિષેધ ન આવે કેમ કે પોતાનું સ્વરૂપ છે. એવી રીતે એનો નિષેધ કરે કે આ સ્વભાવ આ વિભાવ, આ હું આ હું નહીં, આ હું આ હું નહીં,
આ હું જે છે એનો થોડો પરિચય થવો
જોઈએ ને. આ અવલોકન થી પરિચય થાય જ્ઞાન નો. જ્ઞાનમાં જે જ્ઞાન સામાન્ય છે તે સ્વભાવ સ્વરૂપે છે, સ્વભાવ સદૃશ છે, તેથી તેને સ્વભાવ પણ કહેવામાં આવે છે. જ્ઞાન વિશેષ છે એ અન્ય અન્ય જ્ઞેયોના આકારે હોવાથી, અન્ય જ્ઞેયોને સન્મુખ થયેલ હોવાથી અને અસ્થિરપણે ચંચળ થયેલ હોવાથી અને અલ્પજ્ઞપણે પરિણમતો હોવાથી એવું આત્માનું સ્વરૂપ નથી. પણ જ્ઞાન સામાન્ય છે એવો જ આત્મ સ્વભાવ, એવું જ આત્મ સ્વરૂપ છે, એવો જ આત્મા છે, એ જ આત્મા છે. એ અવલોકનના સ્ટેજમાં મુમુક્ષુને જાતિની પરખ ઊભી થાય છે. આજે મુમુક્ષુ તારણ કરે છે ને એમાં એ વિષયની ચર્ચા કરે છે આપણે. અને એમાં સ્વભાવ અને વિભાવ બંને જાતિના પરિણામો અનુભવમાં આવતા હોવાથી મોક્ષાર્થી જીવને, એટલે મોક્ષ અભિલાષી જીવને, માત્ર મોક્ષ અભિલાષીને એ પરખાવવાની યોગ્યતા પ્રેક્ટિસ દરમિયાન પ્રાપ્ત થાય છે. અવલોકનની પ્રેક્ટિસ દરમિયાન પ્રાપ્ત થાય છે. પછી એમાંથી ભેદ જ્ઞાન પરિવર્તિત થાય છે અને નિષેધ વિભાવનો નિષેધ, સ્વભાવનો આદર, વિધિ નિષેધ વિધિ નિષેધ ચાલુ થાય છે. એ પ્રેક્ટિસ નિર્વિકલ્પ સ્વાનુભવમાં પરિણમે ત્યારે સમ્યક દર્શન અને સ્વાનુભવ થયો એમ ચાલે છે ગાડી આગળ. પરિણામને જેટલી પોતાને ઉગ્રતા અંતર્મૃતમાં લેનારા છે અને અનંતકાળથી પત્તો ન ખાય, યથાર્થતા આવે તો સ્વભાવમાં તો અનંત સામર્થ છે. અનંત સામર્થ પ્રગટવું એનો સ્વભાવ છે, એવું જ પરિણમન થવું એનો સ્વભાવ છે.
યથાર્થતા આવી એ જ મોટી વાત છે.
મુમુક્ષુતાની ભૂમિકામાં યથાર્થતા તે ભૂમિકાનું સમ્યક છે.
અત્યારે આપણને રાગ થાય, દ્વેષ થાય તો આપણને તરત ખબર પડે અમે રાગ કરીએ. જ્યારે અનુભવમાં એ તમને રાગ પર્યાય તરીકે દેખાય તો જ્ઞાનમાં સંવેદન હિસાબે મતલબ તમને દેખાય કે હવે આ રાગ આવ્યો કે આ દ્વેષ આવ્યો છે,
સ્વરૂપ આશ્રિત અનંત ગુણો નો પ્રવાહ પરિણતિ રૂપે વર્તે છે ત્યાં પોતાપણ છે. ચારિત્ર નામનો ગુણ છે એનો એક અંશ એક ભાગ એ બાજુ બારમ બહિર્મુખ પણ પરિણમે છે, બેની દિશા જુદી પડે છે. અંદરની દિશા છે, એક બહારની દિશા છે, એટલે બે હાવ જુદા પડી જાય છે. જુદા પડવાનું કારણ છે બેની વિશાળ જુદી જુદી છે, બેનું વેદન જુદું જુદું છે. એકમાં અશાંતિ છે, એકમાં શાંતિ છે, એટલે જુદા પડે જ સ્વાભાવિક છે. પછી એમ લીધું છે વિસ્તાર કરશું આપણે. પ્રત્યક્ષ અનુભવ થાય છે વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે ઇષ્ટ નિષ્ઠ પણ થતું નથી. જન્મ જરા મરણ રોગાદી બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે જીવ કૃતાર્થ થાય છે. આ રીતે કૃતકૃત્યતા અનુભવમાં આવે છે એમ કે છે. અહીં સુધી રાખીએ.
મુખ્યપણે એક લક્ષણ વેદન છે, મુખ્ય લક્ષણ વેદન છે. વેદન એને કારણે
જ્ઞાનનો વેદન અને આનંદનો વેદન તિર્યંશનો જીવ હોય તો પણ જ્યારે સ્વાનુભવ નિર્વિકલ્પમાં આવે એને કંઈ શાસ્ત્ર વાંચ્યા નથી, બીજો ઉઘાડ નથી, લાંબી વિચાર શક્તિ નથી, અંદર જ્ઞાન ને રાગનું ભેદ જ્ઞાન ચાલતા ચાલતા એને પણ અનુભવ થાય, એટલે જ્ઞાનનું સ્વસંવેદન આનંદનું વેદન એ બે તો એને પકડાય પકડાય ને પકડાય વેદન અપેક્ષાએ. પછી ત્યાં કોઈને પહોંચ નથી એ પણ અંદરમાં ખ્યાલ આવી જાય, એટલે અવ્યાબાદ પણ અને નિરંતર ચાલતો હોવાથી શાશ્વત પણ આ ત્રણ ચાર મુખ્ય મુદ્દા પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય. બીજો ન લાંબો ચોડો સમજે ન જ્ઞાનમાં આવે તો જુદી વાત છે, આટલું તો નિર્વિકલ્પણે એના જ્ઞાનમાં આવે આવે ને આવે છે. આત્મા કીધો છે, પછી વેદન ને જ આત્મા કીધો છે. તેરમો કળશ છે સમયસારમાં આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ, આત્માનો અનુભવ છે એ જ્ઞાનનો અનુભવ છે.
આખા પ્રોસેસમાંથી જે રીતે નીકળે છે જ્ઞાનીની ઓળખાણ થાય છે, સ્વરૂપનો નિશ્ચય થાય છે, ભાવભાષણ થઈને અનુભવ થાય છે, શંકાને રહેવાનું કોઈ સ્થાન નથી ત્યાં. એટલે આટલું પ્રોસેસમાંથી નીકળે પછી શંકાને રહેવાનું ક્યાંય સ્થાન
નથી. વિશાળ વિષય છે, ઊંડો પણ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે તે આચરે આત્મારથી આ યથાર્થ આવે ત્યારે આ થાય. બધા પડખાની ગાથાઓ નાખી છે, 142માં તો કેટલી ગાથાઓ નાખી છે, તમને બધા જવાબ મળે અહીંયાથી. યથાર્થને ટોકાણમાં સમજવું હોય આમ થોડુંક ગોળ ગોળ લાગે એવું છે, એકદમ ક્લિયર સમજવું હોય તો જે કઈ પરિણામ આવે સમજણના જ્ઞાન છે, જે જે પ્રકારે જ્ઞાનનું પરિણામ ચાલે એમાં પોતાના આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ સાધ્ય થયેલો હોય તો એ બધું યથાર્થ છે. આ એનો સેન્ટર પોઈન્ટ આ છે, યથાર્થતાને કેન્દ્રિત કરવામાં સેન્ટ્રલાઇઝ કરવી હોય તો દરેક પરિણામમાં પોતાના આત્મકલ્યાણનું લક્ષ ચૂકાય નહીં તો યથાર્થ છે, ને ચૂકાય તો અયથાર્થ છે. કૃપાલદેવે 689માં પુત્ર લખ્યો, એમાં જ્ઞાનીની વાણી અને અજ્ઞાની વાણીને ડિસ્ટિંગ્વિશ કરે છે પોતે. તો એક સંદેવો વાપર છે કે ભલે કોઈ જ્ઞાની એના શાસ્ત્રો અને વાણી ઉપરથી શીખીને બોલે, જ્ઞાની જેવું જ બોલે અને કઈ ફરક તમને ન લાગે, તમે એમાં ભૂલ ન કાઢી શકો. હવે ભેદ કેવી રીતે તારવો, ત્યારે એમણે બહુ સરસ વાત કરી છે કે બંનેનો આશય ભેદ હોય છે, બંનેની વાણીમાં શું હોય છે આશય ભેદ હોય છે. એટલે જ્ઞાનીની વાણી આત્મકલ્યાણને સાધતી 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 ઉત્પન્ન થાય છે, એટલે એ આશય જળવાઈ રહે છે. અજ્ઞાન છે એ રાગ ને સાતતો 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 બોલે છે, આત્માને સાધતો નથી. એટલે એ આત્માને સાધવાનો આશય એમાં આવતો નથી. આશય પકડે, જુદો પાડે નો આશય પકડે તો જુદો ન પડે, એને વાણી નો વ્યામો થાય, મો થઈ જાય. બહુ સરસ સારું બોલે છે, ઘણું સરસ સમજાવે. આશય ન પકડે છે. ઓળખવા માટેના પછી ઘણા મુદ્દા છે, બધો વિસ્તાર વાળો વિષય છે, પણ એ તો ઘણા મુદ્દા છે અને ઘણા પોઈન્ટ છે. એનાથી નજર જોઈ પાછી, એમાં મુખ્ય વાત તો એ છે કે પોતાની નજર જોઈએ.